તારીખ 1/4/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 570 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 209 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
ગાંધીજી જયારે ડર્બનમાં હતા ત્યારે એમના ઉપર આ પત્ર લખેલો છે. ગાંધીજીનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. પત્ર એક મળ્યું છે, પત્ર લેવાનો હતો એમને. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે શકાય છે. જીવને સુખ શાંતિ ક્યારે રહે ક્યારે પ્રગટ થાય, ઉપાધિથી છૂટે ત્યારે. ઉપાધિ રાખે એટલે આકુલતાને દુઃખ સિવાય બીજી કોઈ દશા નથી. અને ઉપાધિથી મુક્ત થાય એટલે શાંતિ રહે. જેમ જેમ ઉપાધિ નું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. જેમ જેમ ઉપાધિ વધતી જાય, એની ડિગ્રી વધતી જાય તેમ તેમ શાંતિ અણાતી જાય. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. આ વાત બધાને અનુભવમાં આવી શકે એવી છે, પ્રત્યક્ષ અનુભવમાં આવી એવી છે. અને જ્યાં અનુભવ પ્રત્યક્ષ હોય ત્યાં બીજું દલીલ એની દાખલો દેવાની જરૂર રહેતી નથી. જુઓ, તમે દુઃખી થાવ છો તો ઉપર દિવાલ લઈને થાવ છો, બીજી બીજા કારણે થાવતી જોવું જોઈએ. ઉપાધિ મૂકો માત્ર અવિચારી કરીને તેમાં મૂળ બુદ્ધિ છે. પોતાના હિત ને સમજતો નથી, પોતાના અહિત ને પણ સમજતો નથી, એને અવિચારે પણ કહે છે. અને એ અવિચાર છે આત્માને શાંતિ નો નાશ થાય છે, શાંતિ નું ખૂબ થાય છે, અશાંતિ કેવી રીતે ઉભી થાય છે એનું એકદમ પરિપૂર્ણ શાંત સ્વરૂપ છે. તેની બહુ મળીને અશાંતિ ઊભી કરવાની થાય છે. ચકલાની રોખ મળી મારી નાખે, રોખ મળી મારી નાખે, એવી રીતે પોતે ભાવ ધરણ કરે છે. શાંત સ્વરૂપે આત્મા ફોન કરીને અશાંતિ ઉભી કરે છે. એવું જગત નું પામર પ્રાણી છે આ પરમાત્મા છે. પરમાત્માને ડોકી મળે છે અવિચારી પણ થયું. શું કહ્યું? અવિચારી પણ થયું. ગાંધીજી આ દેશના અતિ મેધાવી પુરુષ ગણાયા. મેધાવી એટલે બુદ્ધિશાળી, મેધા એટલે બુદ્ધિ, બુદ્ધિશાળી ને મેધાવી કે બુદ્ધિ ની દ્રષ્ટિ બહુ મોટી વિશ્વની પ્રતિભા તરીકે પ્રસિદ્ધ થયા. એવા ગાંધીજીને સવાલ લેવાનું પૂછવાનું છે. આ મુખ્યમંત્રી પણ ક્યાંક ક્યાંક જીવનમાં મંજાણા છે, એમાં ખાસ કરીને દરબારમાં હતા ત્યારે ખાસ મંજાણા છે. ત્યાંની પહેલા પહેલા યુરોપિયન લોકો સાથે સંઘર્ષમાં આવ્યા. જે કાળાગુરાની લડાઈ હતી, લડાઈ ઘણા પહેલા રાજકારણમાં તો ઘણા આટાપાટા હોય છે. એટલે મહેણા ક્યાંક પ્રલોભનો પણ મળતા, ક્યાંક ધમકીઓ પણ મળતી. ખરેખર શું કરવું જોઈએ મારે એનો નિર્ણય કરવા નહોતા લઈ શકતા. ત્યારે પ્રવૃત્તિના ચક્રવર્તીને માર્ગદર્શન મેળવતા. જો ગાંધીજી જેવાને માર્ગદર્શન મેળવવાનો ઠેકાણો હોય તો કૃપાળુજીની બુદ્ધિમત્તા કેટલી.
મહાત્માજીએ લખ્યું છે કે પટેલજીના જીવનમાં ઇજા જ લેવું હોય. રાયચંદજીના જીવનમાંથી જેટલું બી મેળવ્યું છે એટલું જ વ્યક્તિ આવી જોઈએ.
ગુજરાતનું તો પરોક્ષ હતા એમ. એ મહાત્મા તો અશ્કરી ને રસ્કિન ને માનતા હતા, પણ એ તો બધા પરોક્ષ હતા. આ એમને પ્રત્યક્ષ હતા. એમનું જીવન પણ જોયેલું, એમનું પરિણામ પણ કોઈ અંશે જોયેલું, અને એમની પાસેથી માર્ગદર્શન મેળવી અને મનોરમાંથી બહાર પણ નીકળેલા. એ પ્રકારનો એમને પ્રત્યક્ષ અનુભવ થયો. એટલે તો લોકો ખબર આત્મા છે. 28મા વર્ષમાં પત્ર છે આત્મસિદ્ધિ શાસ્ત્રના. આ છ પ્રયોગો એમને 30મા વર્ષે કાવ્યમાં મૂક્યા. પણ એ પહેલા
એમના વિચારમાં આ વિશે ઘણા વખત સારી રીતે સ્પષ્ટ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા સંસારમાં કર્મોનો કર્તા છે, એ સંસારમાં કરેલા કર્મનો ભોગતા છે, તે કર્મ કરવાથી નિવૃત્ત થઈ શકે છે અથવા બંધાયેલા કર્મથી પણ નિવૃત્ત થઈ શકે છે, અને એ નિવૃત્ત થઈ શકવાના સાધન અથવા કાર્ય પદ્ધતિ પણ સુવ્યવસ્થિત છે. એ છ કારણનો અથવા એ છ પ્રકારનો એ છ કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય છે, વિચારે કરીને એટલે શું, યથાર્થ સમજણથી આ છ કારણોને જે સમજી શકે છે, એ પ્રતીત કરી શકે છે કે બરાબર છે, આ વસ્તુ વ્યવસ્થા આવી જ છે. વિવેક જ્ઞાન તથા સમીર દર્શન પ્રાપ્તિ ગણવી એમ શ્રીજીને નિરૂપણ કર્યું છે. આ છ કારણો જે યથાર્થ પ્રકારે વિચારી શકાય, જીવ કર્મનો કરતા ભોગતા નથી અને મુક્ત થવામાં કર્મથી મુક્ત થવાના સાધન ના લાગી જાય. નિરૂપણ કર્યું છે વિતરાગ દેવે, પણ આ વાત દિવ્ય ધ્વનિ ની અંદર પ્રસિદ્ધ કરી છે એમ પોતાને સ્પષ્ટ કરી છે. પરિવાર આત્મા છે, હું નિત્ય છું, માત્ર જન્મો અને આ દેહ નો ત્યાગ થશે એટલો એવડો હું નથી. અત્યારે 60, 65, 70, 80, 90, 50, 55 છે, જે છે એવડો હું નથી. હું એક શાશ્વત પદાર્થ આત્મા છું, આ સંસારમાં અનાદિથી કર્મ કરી રહ્યો છું, જ્ઞાન ભાવે એના ફળમાં દુઃખને ઘણો ભોગવી રહ્યો છું, અશાંતિને ખૂબ ભોગવી છે, પણ એ મટી શકે છે. ઉપાસના એ મટી શકે છે, સર્વથા મટી શકે છે, કર્મ એનો સંબંધ સર્વથા છૂટી શકે છે, મુક્ત થઈ શકે છે, અને એ મુક્ત થવાનો સાધન કારણ ઉપાય પણ વ્યવસ્થિત છે. આ છ તત્વો બરાબર સ્વીકાર થાય એટલે એને વિવેક જ્ઞાન ઉત્પન્ન થયું, એને સમી દર્શન ની પ્રાપ્તિ. છેલ્લું પ્રશ્ન જ્ઞાનનું એ મોક્ષ માર્ગને સુગમ કર્યો છે. શ્રીજીને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરીને અભ્યાસ કરવા યોગ્ય છે. આ જે નિરૂપણ કર્યું છે એ મુમુક્ષુ જીવે ખાસ કરીને, વિશેષ કરીને એટલે ખાસ કરીને એનો અભ્યાસ કરવા યોગ્ય છે. એ ખાસ સમજીને યથાર્થ સમજણ એ પોતે શરીર મનનું પ્રેરક બળ છે. પરિણમનની પ્રેરણા બળવાનપણે આવે એનું કારણ યથાર્થ સમજણ છે. યથાર્થ સમજણ હોય ત્યાં એમ જ થાય યથાર્થતાનું આ લક્ષણ છે અથવા યથાર્થતાનું આ સ્વરૂપ છે. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી
જે છ કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનું યોજના છે. વિશેષ વિચાર થાય છે. કોઈ જીવને પૂર્વમાં કઈક એ વિષયનો અભ્યાસ થયો હોય, ભાવનાપૂર્વક અભ્યાસ થયો હોય, તો એટલે એને ભાવિ હોય આ બધી બાબતોમાં પોતાની ભાવના વિશેષ બળવાન થઈ હોય તો એનો કારણ બીજા ભાવમાં પણ ઉત્પન્ન થાય છે, આ ભાવમાં પણ ઉત્પન્ન થાય છે, પૂર્વ ભાવમાં. આ પુસ્તકમાં સ્વાનુભૂતિ દર્શનમાં એ વાત એમણે લીધી છે. પ્રશ્ન નંબર યાદ નથી. એમણે એક વાત લીધી છે કે પૂર્વ ભવને અને આ ભવને સંબંધ સંસ્કારથી છે અને ભાવનાથી છે, બે પ્રકારે છે. સંસ્કાર લઈને આવે એ સંસ્કાર પાછા આ ભાવમાં કામ કરતા થાય છે, એવું સંસ્કારમાં બળ છે. સંસ્કાર ન પડ્યા હોય બીજો આગળ ન બેઠો તો ભાવના બહુ સારી ભાવી હોય તો આવા વિચારો કરીને પાછા ઉત્પન્ન. ભાવના લઈને જીવ સાથે જાય છે, ફરીથી એક ભાવમાંથી બીજા ભાવમાં જવું એ મુસાફરી છે. એક ભાવમાંથી બીજા ભાવમાં જવું તે મુસાફરી છે. મુસાફરીમાં ભાતું કયું લઈ લેવું એ આપણે હવે વિચાર મળે છે. ઠીક છે, બીજા ભાવની મુસાફરીની તૈયારી થઈ ગઈ, પછી તો વાત નક્કી થઈ ગઈ. ધાળામાં કાળું અને કાળામાં ઘાળું એ ચિઠ્ઠી છે લખતાની. જો કાગળ કાળો હોય તો ધોળા અક્ષરે લખવું પડે, અને ધોળો અક્ષર ધોળો કાગળ હોય તો કાળા અક્ષરે લખવું પડે. એટલે ઉકલે, કોન્ટ્રાસ્ટ થાય ને, એટલું વાંચી શકાય. એટલે આ કાળામાં ધોળા આવે છે, ચિઠ્ઠી આવી. તૈયારી કરો, તૈયારી કરો, ગમે ત્યારે અત્યંત તો જવું પડશે. અને આવજો કહેવાનો પણ વખત નહીં રહે. શું થાય છે સમજો, ઘણા ડાક્ટર ઓપરેશન થિયેટરમાં લઈ જાય, મારે ઘરમાં જ એવા નથી દીકરાને ઓપરેશન થિયેટરમાં લઈ જાય ને અંદર 20-25 મિનિટમાં તમે ફેર ક્લાસ જાઉં છું એ કહેવા ન લઈએ. ક્યાં જાઉં છું ખબર પડે નહીં. યુવાનીમાં પણ ચાલ્યા જાય છે માણસો, તો પછી ઘોડાયેલા હોય ને તો સવાલ જ નથી. એ કંઈક પાકેલો છે. તૈયારી કરો, ભાતું બાંધી લ્યો જેટલું બંધાય એટલું. અહીંયા ભાતું બાંધવાનો કોઈ ચાર્જ નહીં લાગે, ફ્રી ઓફ ચાર્જ. ભાવનાનું ભાતું બાંધી દો અને તીવ્ર રૂચિ વડે સંસ્કાર લઈ લો અધ્યાત્મના, આત્મ સ્વરૂપના, આત્મ સ્વભાવ. બીજા ભાવમાં એ સાથે આવશે, નહીતર ઉલટા સંસ્કાર જે પડ્યા છે આખી જિંદગીમાં રાગદ્વેષ કરીને એ વાતો નોંધવું પડશે. એ વાતો અધોગતિમાં લઈ જશે અને ત્યાં કેવળ દુઃખ અને ક્લેશ સિવાય બીજી પાય છે. પરવશ થઈ જશે, કઈ ચાલશે નહીં, અને નીચે ને નીચે જતો જશે. શું કહ્યું, જુઓ પૂર્વના કોઈ વિશેષ અભ્યાસના બળથી આ બે પ્રકાર લેવા, એ છ કારણોનો આ ભાવમાં પણ વિચાર ઉત્પન્ન થઈ શકવા યોગ્ય છે. અથવા પૂર્વનું ન હોય તો પણ સત્સંગના આશ્રયથી વર્તમાનમાં કઈ કામમાં આવે એવી હોય તે પણ આશ્રય બુદ્ધિથી કર્યો હોય તો આશ્રય બુદ્ધિ, આધાર બુદ્ધિ, કે આ જીવને બીજું કોઈ સાધન નથી, સુખી થવા માટે બીજો કોઈ આધાર નથી, સત્સંગ જ આધાર છે, એવી આશ્રય બુદ્ધિ છે તે વિચાર, એટલે આ શ્રોતાનો યથાર્થ વિચારમાં આવી શકે, સમજમાં આવી શકે અને મોક્ષ માર્ગની સમીપ થઈ શકે. અનિત્ય પદાર્થ પ્રત્યે મનોબુદ્ધિ હોવાને લીધે સંયોગ છે, એ બધા અનિત્ય પદાર્થ છે. આ શરીર પણ સંયોગ છે, અનિત્ય છે. મકાન, કુટુંબ, પૈસા, આબરૂ, કીર્તિ અને બીજી સામગ્રી, ઘર વખરી, બધું અનિત્ય છે. એ અનિત્ય પદાર્થ પ્રત્યે જીવની મૂળ બુદ્ધિ એટલે પોતાપણાની બુદ્ધિ છે. આ પરિભ્રમણની દળ, સંસાર પરિભ્રમણનું મૂળ આ જગ્યાએ છે. પોતે નિત્ય છે, પોતે પોતાને નિત્ય તરીકે નહીં માનતા અનિત્ય માને છે, કે જન્મોથી મરીશ ત્યાં સુધીનો તેઓ તેટલો હું. એટલે પોતાને અનિત્ય માને છે, બીજા પદાર્થો તો પર્યાય કરીને અનિત્ય છે, પરમાણુ કરીને તો બધા સાચો છે. જે સંયોગની પર્યાય છે એ બધી અનિત્ય છે. શરીરની શરીર પણ અનિત્યતા છે, બીજા પદાર્થોની બીજા પદાર્થપણે પર્યાયપણે અનિત્યતા છે. તેમાં મનોબુદ્ધિ હોવાને લીધે, પોતાપણાની બુદ્ધિ હોવાને લીધે, પોતાપણાનો અભિપ્રાય છે, મારાપણું એને લાગે છે, મારાપણાનો અનુભવ કરે છે, ઘરે આવે એટલે હાશ થાય, એવું ને ચાલો ઘરે તો આવી ગયો, થોડું પારકું પારકું કલ્પના આવી થાય છે. હું ને વર્ષ પોતા પોતાપણું ઈગો, પોતાપણું ભાઈશું, એનું નામ નારાયણભાઈ વિષ્ણુ સાથે સાથે રહી ગયા, તો મજા આવે એમને. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આટલા વચનમાં, કૃપાળુદેવના આટલા શબ્દોમાં ઉપયોગ ખરી વળવો જોઈએ. મને ક્યાં ક્યાં મોહ પોતાપણું થાય છે, ઘરમાં, કુટુંબમાં, શરીરમાં ક્યાં ક્યાં થાય છે, કપડામાં શેમાં શેમાં થાય છે, દાગીનામાં, આબરૂમાં, કીર્તિમાં શેમાં થાય છે, એનો ઉપયોગ ખરી વળવો જોઈએ. આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યા બાદ સમાધિ સુખ ધ્યાનમાં આવતું નથી. અનિત્ય પદાર્થમાં, સંયોગી પદાર્થમાં પોતાપણું જ્યાં થયું ત્યાં મૂર્છા ખાઈ ગયો એમ કે છે. શબ્દ શું લીધો છે? પોતાનું સમાધિ સુખ ભાનમાં આવતું નથી એટલે બેભાન થઈ જાય છે. મિત્રાત્મા એની હયાતી છે, નિત્યપણે એની હયાતી છે અને અવ્યાબાધ પણ એની હયાતી છે. એને કોઈ બાધા પણ પહોંચાડી શકે, નાશ કરવાનો તો સવાલ ઉભો થતો નથી. એવો જે શાશ્વત આત્મા, સદાય હયાત રહેનારો, કે જેના અવલંબને, જેના અવલંબને આત્માને શાંતિ, સમાધિ, સુખ, આનંદ અને પરમાનંદની દિશા પ્રગટ થઈ શકે, સુખનું ભાન પણ થઈ જાય. એવા સુખનો ભંડાર હોવા છતાં એ સુખનું ભાન નથી રહેતું. જીવને એ તો અનાદિથી એ પરિસ્થિતિ છે. જેમ સોનું અનાદિથી ખાણમાં છે, માટીમાં છે, સોનું તેવી જ રીતે જીવ અનાદિથી વિભાસ અને કર્મની સાથે તન્મયપણે રહેલો છે અને એ જ સ્થિતિ ભોગવા કરે છે. કોઈ યોગાનું યોગે કાં તો એની યથાર્થ સત્સંગની પ્રાપ્તિ થાય અને જે કોઈ સવળા સમળી વિચાર શ્રેણીમાં આવે તો અનુભવ શ્રેણીમાં આવે, સવળી વિચાર શ્રેણીમાં આવે તો અનુભવ શ્રેણીમાં આવે.
એટલું સમજો પછી અવળી વિચાર શ્રેણી મળેલું કાઢીશું
પાછો આકર્ષણ થઈ જાય છે. મોહને વશ, મોહથી આકર્ષણ થઈ જાય છે અને પાછો એકાકાર થઈ જાય છે. બહુ ચેપીને ચાલવા જેવું છે, જો અનંત કાળથી આ સંસારના પરિભ્રમણના ચક્કરમાંથી બહાર નીકળી શક્યો નથી. એ વાત તો સાબિત કરવાની જરૂર નથી, એ વાત સાબિત કરવાની જરૂર નથી. અને તેથી એમ લાગે એ વાત પણ સાબિત થાય છે કે આ સંસારમાંથી નીકળવું એટલું સહેલું પણ નથી. જુદી જ જાતનો અને જુદી જ લાઈનનો પુરુષાર્થ ચડે જીવ તો કામ પણ થોડા ટાઈમમાં ઘણું કરી જાય એવી પરિસ્થિતિ છે ખરી એક. અને એવી રીતે પરિસ્થિતિ જાણીને તેમાંથી નિવૃત્ત થઈ શકે છે અને નિવૃત્ત થઈ શકવાનો ઉપાય પણ છે તો એક લય કામ કરે, એક લય પુરુષાર્થ કરે અને નેત્ર અનંત કાળે નીકળવું મોંઘું છે, સમજવું નથી અને કાળે પણ ન નીકળે એવી પરિસ્થિતિ. એટલે શું છે, યથા અર્થ એટલે યથાર્થ, યથાર્થમાં બે શબ્દ છે, યથા અર્થ અર્થ નામ પ્રયોજન. પોતાનું જે પ્રયોજન છે સુખ શાંતિ, શું પ્રયોજન છે સુખ શાંતિનું. સંસારમાં જીવને મોહ કરીને, મોહે કરીને, પ્રવૃત્તિ કરીને પણ સુખ શાંતિ જોઈએ છે, બરાબર છે. અને અહીંયા પણ સુખ શાંતિનું પ્રયોજન છે, એ જીવનો સ્વભાવ છે. હવે સુખનું સ્વરૂપ, સુખ પ્રાપ્તિના ઉપાયનું સ્વરૂપ સમજવામાં બરાબર પોતાની જાતને જોડીને કે મને આમ થાય તો કેમ, મને આમ થાય તો કેમ, મને આમ મૂળથી મને આકુલતાને દુઃખ કેટલું થાય છે, મૂળ છોડું તો મને શાંતિ કેટલી થાય છે, આ રીતે અવળો પ્રયોગ, સવળો પ્રયોગ, પ્રયોગ કરીને સમજે તો કોઈ ભૂલો ન પડે. પ્રયોગ કરીને સમજેલો ભૂલો નહીં પડે, વગર પ્રયોગે સમજ્યો હશે તો ભૂલો પડતા વાર નહીં લાગે. એમાં તો કઈ સવાલ જ નથી. અનિત્ય પદાર્થ પ્રત્યે મૂળ બુદ્ધિ હોવાને લીધે મૂળ બુદ્ધિમાં પોતાપણો છે અને એ પોતે પોતાપણો કરીને કાયમી સ્થિતિ ઈચ્છે છે. અનિત્ય હોવા છતાં એની સ્થિતિ કાયમી ઈચ્છે છે, પણ અનિત્ય નિત્ય કદી થઈ શકે એવી વસ્તુ સ્થિતિ છે નહીં. અનિત્ય ભાવના ભાવતા કૃપાળુ પછી વિદ્યુત લક્ષ્મી કવિતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ વીજળીના ઝપકારા જેવી લક્ષ્મી છે આવી કે ગઈ પ્રભુતા એટલે સત્તા મળી તો પતંગ જેવી છે ગરીબમાં પતંગ ફાટી ગયો એમ તારી સત્તા ઉડી જશે પણ ફર્યા એટલી વાર છે આયુષ્ય તે તો જળના તરંગ તરંગ છે ભોજન છે જેમ જળમાં બેસી જાય છે એમ આયુષ પણ શરૂ થતા વાર નહીં પુરંદરી ચા પણ આનંદ પુરંદરી પુરંદરી ઇન્દ્ર ને પુરંદર છે સંસ્કૃતમાં ઇન્દ્ર નો ગઢવડ પુરંદર છે પુરંદરી ચા પણ આનંદ જેમાં ઇન્દ્ર ધનુષ હોય છે ને એના રંગ બધા એવા છે ઘડીક માં હતા નહોતા શું રાચીએ જ્યાં ક્ષણમાં પ્રસંગો એવા અનેક પ્રસંગોમાં ક્યાં રાખવું છે તારે અને રાચીશ ઘડીભર રાચીશ પાછો તને દુઃખી છૂટા વાર લાગશે કેમ કરી છે ફરતા વાર નથી દુઃખી થઈ જશે તો કે છે કે એવા પદાર્થો પ્રત્યે ન બુદ્ધિ કરીને આજે પોતાની પોતાના અસ્તિત્વને ભૂલ્યો છે જીવ તરીકેના અસ્તિત્વને ભૂલ્યો છે આમ તો હું છું એમ કે છે પણ હું માણસ છું એમ કે છું હું પુરુષ છું હું સ્ત્રી છું હું વાણીઓ છું હું ફલાણા ગામ વાળો છું ફલાણા દેશ વાળો છું પણ આત્મા તરીકેના અસ્તિત્વને ભૂલ્યો છે એમાં બે કામ પણ થઈ ગયું આત્માનું નિત્યત્વ છે એને ભૂલ્યો છે અને આત્માના અવ્યાબાધત્વને ભૂલીને ભાઈ પામે છે મને કોઈ મને આમ થશે તો મને આમ થઈ જશે તો તેમ થઈ જશે તો ફલાણું થઈ જશે તો એ અવ્યાબાદ સ્વરૂપને કાંઈ થાય એવું નથી એ બધું ભૂલવાથી આત્માની શાંતિ ખોઈ બેઠો છે તેની મૂળ બુદ્ધિમાં જીવને અનાદિથી એટલું બધું એકાગ્રપણું ચાલ્યું આવે છે કન્ટિન્યુ કે તેનો વિવેક કરતા કરતા જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે કેવી સરસ વાત કરી છે અનુભવમાં આવી એવી વાત છે એટલું બધું એમાં મૂળ બુદ્ધિથી એકાગ્રપણું અથવા એમનો રસ રહ્યો છે શું કે એને એમાંથી છૂટો કરવાનો વિવેક કરવા જાય છે એ પણ મૂંઝવણ મારી જાય છે અને એવી મૂંઝવણ થાય છે કે પાછો વળી જાય છે કેમ કે મૂંઝવણ છે ને એ આકુલતાની દશા છે અને એ પણ જીવ સહન નથી કરી શકતો એટલે એમ થાય છે કે આ મૂંઝવણ છૂટી જાય થારું મૂંઝવણ છૂટી જાય થારું પણ એ મૂંઝવણ તો થવાની જરૂર છે આ સંસારથી છૂટવા માટે પણ એક જાતની મૂંઝવણ આવે ને એ મૂંઝવણ તો ભલે આવે એ મૂંઝવણ જલ્દી મટાડવાનો ઉપયોગ નહીં ઉપાય નહીં કરવા તો સરકારને આવવી જોઈએ અને એ મૂંઝવણ આવશે પછી સંસારમાંથી છૂટવાનો ઉપાય યથાર્થપણે સમજાશે તો પણ ધીરે ફરી છે ઉતાવળે મૂંઝવણ ને ટાળવી નહીં અને એ ધીરજ રાખવા માટે સત્સંગને પાસ એટલે ધીરજ રહેશે જઈ શકશે આધાર છે સત્સંગ છે એ આધાર છે અને એવી મૂંઝવણમાં જયારે સત્સંગના આધારે ધીરજ રહી શકી હોય અને એ મૂંઝવણમાંથી બહાર નીકળીને યથાર્થ વિચાર શ્રેણીમાં અને પ્રયોગ શ્રેણીમાં જે પ્રવેશ કર્યો હોય ત્યારે એને સત્સંગનું સાચું મૂલ્યાંકન આવે છે ત્યારે એને સત્સંગની કિંમત આવે છે કે આ સત્સંગ છે એ પ્રાણ કરતા પણ અધિક મૂલ્યવાન છે
સત્સંગ
વિશ્વાસ આવી જાય, બહુ મુશ્કેલ છે. સત્સંગમાં આવે અને વિશ્વાસ આવી જાય કે મને હવે વાંધો નહીં આવે, એનું તો ગુંજાઈને મળવાનું છે, કાંઈ નથી. અને કાંઈ મૂંઝા બધા મૂંઝાયેલા પીડ્યા છે સંસારમાં, અને મૂંઝાઈને મળી જાય છે. એ તો સત્સંગ મેળો અને સત્સંગ રૂચો ભાગ્યશાળી મંદિર ક્લાસ બધાની જે દશા છે એ દશા છે. એકાગ્રપણ ઉચાયેલું આવે છે કે તેનો વિવેક કરતા કરતા જીવ ને મૂંઝાઈ ને પાછું વળવું પડે છે, અને તે મૌગ્રંથી છેદવાનો વખત આવતા પહેલા વિવેક છોડી દેવાનો યોગ પૂર્વ કાળે ઘણી વાર વિનાશે. આ જીવને પોતાને પણ એ દર્શનનો નાશ થાય એ પહેલા મૂંઝાઈને પાછો વળી ગયો છે, અને ભલે પાછો સંસારના ચક્કરમાં ચડી ગયો છે. આવું ઘણી વાર બન્યું છે. એનું તાત્પર્ય છે કે હવે આવું બનવે નહીં, એનું તાત્પર્ય છે. એટલા માટે ભૂતકાળનો ઇતિહાસ યાદ કરાવે છે. જો ભી આવું ઘણી વાર તમને બન્યું છે કે મોહને ગ્રંથિ છેદવાનો વખત આવ્યો, એવો વિવેક થયો ત્યારે તું મૂંઝાઈને પાછો વળી ગયો, હું એવું ઘણી વાર બન્યું છે તારાથી. કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના જો જેના સંસ્કારો અનાદિથી પડ્યા છે એ જોર કરશે. બહાર નીકળવા જઈશ ત્યારે અનાદિ પડ્યા છે કે એક વાર તમારે હામાં આવશે લડવા માટે જોર કરશે, તે અત્યંત પુરુષાર્થ વિના અંતકાળમાં છોડી શકાય નહીં. એના માટે સારો એવો પુરુષાર્થ કરવો પડશે.
પુરુષાર્થ સમયે સંયોગ
હા આવે, જેમ જેમ પુરુષાર્થ કરે એમ ઓલા હામાં આવે. હા જલ્દી હામાં આવે એવું બને છે, મોટા ભાગે એવું બને છે. કેમ કે એની સ્થિતિ ટૂંકાય, અહીંયા જ્યાં પુરુષાર્થ ઉપડે ને ત્યાંની સત્તામાં પડ્યા છે ને એની સ્થિતિ ટૂંકાય. સત્તામાં પડ્યા તો કર્મ માયદા જ છે, એની સ્થિતિ ટૂંકાય તો ઉદય મા બાપ માંડે. ના નબળા પડે, નબળા પડે પણ એ નબળા ક્યારે કે પોતે સબળો થાય ત્યારે. પોતે એની અમે નબળો પડ્યો તો એ સબળા ગણી લેવા, અને અત્યાર સુધી એવું થયું છે પોતે નબળો પડ્યો છે. આવું ભાઈ નથી આપણને વિપુલને શું કહેતો હતા, હમણાં આગ્રહને આપણે ત્યાં આવે છે છોકરાને 22 વર્ષનો છોકરો છે, એક્સિડન્ટ થયો, પગ ભાંગી ગયો, ગાંઠ તો અહીંથી ભાંગી ગયો. જો ભાઈ તારા આવું ઉદય છે ને એ આત્મકલ્યાણ માટે આવ્યો છે. તો શું થયું કે 36 કલાક પછી કોમામાં આવી ગયા, ડાક્ટરો ખુદ ગભરાઈ ગયા કે આને આ શું દશા થઈ ગઈ. પહેલાં શું માથામાં કંઈ મૂંડો વાર વાગી ગયો હોય ને એને લઈને એને કાંઈ ડેમેજ થયું હોય કે સોજો આવી ગયો હોય, એટલે બેગ સ્કેનિંગ કરાવી દીધું. સ્કેનિંગનો રિપોર્ટ નોર્મલ આવ્યો તો પછી એમ કેમ છે ના, આ માટે આપણને ખબર પડશે. અમદાવાદ લઈ ગયો, ભગવાન અવસ્થામાં લઈ ગયા છે. આવ્યો ત્યારે બાંધમાં આવ્યો થોડો થોડો, અત્યારે બરાબર ભાન નથી. એવું ચિંતાનો ટકા કઈ કઈ છે. આ ઉદય આવ્યો છે ને એ આત્મકલ્યાણના નિમિત્તે આવ્યો છે. બે ભાગ અવસ્થામાં તારા પ્રાણ છૂટી ગયા હોય તો તારા પરિણામનું ઠેકાણું ન રહ્યું. તે ગતિમાં જઈશ ને ક્યાં જઈશ, કેમ કંઈ સાંભળી તો શકે ને એને કોઈ સત્સંગમાં પણ એનો કાંઈ ઉપાય નહીં. એની પાસે બોનસ લાઈફ છે, બચી ગયો તો એટલે શું કીધું ખબર છે. આ રસ્તામાં રહેશો તમે, એમ્બ્યુલન્સમાં તમે રસ્તામાં રહેશો, અને ડેન્જર ઝોનમાં છે આ મોટી વાત ન કહેવાય, મોટી ઇન્જરી ન કહેવાય, પણ કમામાં આવી જન્મ આવી ગયો એમાં તો દેહ છૂટી જાય તો ખબર પડે. જીવન કેટલું ક્ષણ ભંગુર છે એનો તમે અનુભવ થયો અને મૃત્યુના મળ્યામાંથી પાછો આવ્યો હતો. હવે જીવનમાં કરવા જેવું છે તો પ્રાયોરિટીમાં લઈને કરી દઉં. સારું છે, ઘરમાં બધા સમજા છે, બધા અનુકૂળ છે, બધા મને સત્સંગમાં રસ્તે છે એટલે સમજે કે ભાઈ બરાબર છે. જો કોઈને ખરેખર મોહ છોડીને આત્મકલ્યાણ કરવું હોય તો એનું અનુમોદન કરવું જોઈએ, કોઈ અંતરાય ન નાખે. જો કરવું જ હોય અને કરવા ધારે તો થોડા ટાઈમમાં ઘણું કામ થઈ શકે એવી જગ્યા છે. તો અવકાશ પણ અત્યંત પુરુષાર્થ કરવો પડે. ગઈ રાતની વાત છે, ગઈ રાતે એને પગનો દુખાવો છે તો હું પૂછ્યો જ્યાં આટલું ભાંગ્યું છે આનો દુખાવો છે અને પેશાબને વ્રત રાખવું ઉગડ્યું. બે જગ્યાએ પ્રસાદા વિધિ ચાલુ થઈ એકદમ એટલે પુરુષાર્થ ઉપાડ્યો પણ હારી ગયો હું. ક્યાં ડૉક્ટરને બોલાવ્યું તો કે ના, ડૉક્ટર બોલાવવાની ના પાડે જાય છે નીચે ડૉક્ટરને બોલાવવું કે ના મને પુરસાદ કરવા દે, પુરસાદ કરો ડૉક્ટર નથી બોલાવવા. પરિણામ ખેંચાઈ જતા હતા, સવારે કબૂલ કર્યું મારે પરિણામ ખેંચાય છે. પુરસાદ કરવા ગયો, પ્રયત્ન કર્યો પણ હારી ગયો, પરિણામ બગડી ગયા. પ્રયત્નો કરશો મારા પરિણામ બગડી ગયા, મારા પરિણામ બગડી ગયા. પોતાની અશક્તિ નો ખેદ થતો એટલે અત્યંત પુરુષાર્થ વિના એમ જે લખ્યું છે ને, પણ અનાદિથી દેહાત્મ બુદ્ધિ દેહાદ્યાસ નો બળ છે, અત્યંત પુરુષાર્થ વિના એ અસાતા વિધિના કાળમાં છૂટો નો અલ્પકાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ સત્શાસ્ત્ર ફરી ફરીને સત્સંગ સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા કરીને સરળ વિચાર દશા એટલું આત્મકલ્યાણનું લક્ષ્ય. આગો ઓળો ગયો કે અસરળ થઈ ગયો એટલું આત્મકલ્યાણનું લક્ષ્ય. સરળ વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, એ બાબતમાં વિશેષ પરિશ્રમ કરવો યોગ્ય છે, પ્રસાદ કરવો યોગ્ય છે, મહેનત કરવી જોઈએ કે જેના પરિણામે નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય. જો બરાબર પુરુષાર્થ કરે તો પરિણામે એનું રિઝલ્ટ એ આવે કે હંમેશનો શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. એનું કારણ એવું જે આત્મજ્ઞાન છે એની ઉત્પત્તિ કારણ આવે તો કાર્ય પણ આવે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરે થઈને વિચારથી શાંત થાય છે. ગાંધીજી છે બુદ્ધિશાળી હતા, બુદ્ધિશાળીને સગવડ પણ છે અને અગવડ પણ છે, એક સિક્કાની બે બાજુ જેવું. સૌની બુદ્ધિ ચાલે તો ઝપટથી કામ થાય, અને નહીં તો બુદ્ધિવાળાને શંકા ઠામ ઠામ પડે, તો પછી આનું શું, તો પછી આનું શું. આમ બુદ્ધિમાં ગડબડ પણ થાય. એટલે એમના અનુસરીને, એમની યોગ્યતાને અનુસરીને આ વચન નાખ્યું છે એમણે, કે પહેલેથી જ ઉત્પન્ન થતો જે સંશય તે ધીરજથી અને વિચારથી શાંત થાય છે, અને ખાસ કરીને સત્સંગે એનું નિવારણ થાય છે. સંશય કંઈ પણ શંકા ઉત્પન્ન થાય તો સત્સંગથી એનો નિવેડો આવી જાય. અધીરજથી એટલે ઉતાવળથી, અથવા આડી કલ્પના કરવાથી. આડી કલ્પનામાં જીવ શું કરે છે? જ્ઞાની કહે છે તે માર્ગે ચાલવાને બદલે હું આમ કરું તો, હું આમ કરું તો, હું આમ કરું તો. આપણે ફિલ્મમાં ચર્ચા ચાલતી હતી સાથે, ભાઈ હતા અમૃતભાઈ સાથે, અમે વારંવાર એક જ વાત કરતા હતા કે આપણે બધા ઉદીમાં જાગૃતિ રાખીએ તો કેમ, જાગૃતિ રાખીએ તો કેમ. જાગૃતિ રહેતી નથી, પણ જાગૃતિ કેવી રીતે રાખવે? આમાં તો પદ્ધતિસર કામ કરો તો જાગૃતિ સહજ રહીએ, નહીં તો રાખી હોય તો નહીં રહીએ. હા પાડે ને વળી પાછા એ વાત ઉપર આવે કે જાગૃતિ કેમ રાખવી, ઉદીમાં જાગૃતિ કેમ રાખવી. કામ એકદમ વધી જાય છે ને ત્યારે બિલકુલ જાગૃતિ રહેતી નથી. ધંધો મોટા પાયા ઉપર કરતા હોય, પછી એમાં ઇન્વોલ્વમેન્ટ મોટું આવે નફા નુકસાન. નફામાં નફાનો રસ ચડે, નુકસાનમાં નુકસાનનો ભય દેખાય. નફામાં નફાનો રસ ચડે, મોટો નફો થાય તો મોટા ધંધામાં મોટો નફો, ને નુકસાન એ મોટું છે. એટલે નફો મોટો દેખાય ત્યાં નફાનો રસ ચડી જાય, અને નુકસાન મોટું દેખાય ત્યાં એનો ભયનો રસ ચડી જાય. બે કોઈ નુકસાન નો ધંધો એકાકાર થઈ જવાય. પછી બધા બાજુ બાજુમાં સીટ ગોઠવી દે, પૂછતા હતા બધું સર આગળ વધો. કૃપાળુ દેવ આમ કે છે, કૃપાળુ દેવ આમ કહે છે, કૃપાળુ દેવ તરફ વિશેષ વળેલા છે. ફરી ફરીને પાછા એમ કે આડી કલ્પના કરવાથી. વધુ પોઈન્ટ વાત શું છે? જીવ આડી કલ્પના કરે, જ્ઞાનીને માર્ગે પદ્ધતિસર કામ કરવાને બદલે, સુવ્યવસ્થિતપણે કામ કરવાને બદલે પોતાની કલ્પના કરે. હું આમ કરું તો, હું આમ કરું તો, હું આમ કરું તો મને ફાયદો થાય કે ન થાય.
આડી કલ્પના પડી છે
એને શું, પહેલા વ્યવસ્થિત સમજવાને બદલે કઈક વાંચી લીધું, કઈક સાંભળી લીધું, પછી કઈક ને કઈ કલ્પના કરે કે આમ કરીએ તો, આમ કરીએ તો, આમ કરીએ તો, આમ કરીએ તો. એટલે એને આગ્રહ થઈ જાય, કોઈ વાત નક્કી કરી નાખ્યો એ વચ્ચે અંદર હસ્તક્ષેપ કર્યા કરે, દખલ કર્યા કરે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે. તે શૈલી છે લખવાની, પોતાનો હિત છોડી દેવાનો વારો આવશે. કામ તો કામની રીતે જ છે, તારી રીતે તું કરવા જઈશ તો તારું હિત છૂટી જશે. તારું હિત છૂટી જશે અને તારા હિતનો તારે ત્યાગ કરવાનો વખત આવશે. એમ કે ભાષામાં મધુરતા છે. અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી, તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા કરે. તે અનિત્ય પદાર્થનો જે રાગ છે, ખેંચાણ છે, સુખ બુદ્ધિ છે, ભોગતા બુદ્ધિ છે, અને ફરી ફરી ચક્કરમાં લઈ જશે, સંસાર પરિભ્રમણમાં રખડાશે. કઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે, ગાંધીજીને સંબોધન કરે છે કે તમને કઈ પણ આત્માનો વિચાર કરવાની ઈચ્છા રહે છે, કઈ આત્મા સંબંધે વિચાર કરવો જોઈએ, એમ જાણીને ઘણો સંતોષ થયો છે. કે કોઈ જીવને કઈ પણ આત્મકલ્યાણનો વિચાર આવે તો જ્ઞાની એને રિસ્પોન્સ આપે છે. અમે સંતોષ શબ્દ વાપરો છે, મને કઈ ઠીક લાગ્યું છે, સારું તમને આવો વિચાર આવે છે, પણ એ સંતોષમાં મારો કઈ સ્વાર્થ નથી. આમ તો સામાન્ય રીતે માણસને સ્વાર્થથી સારું લાગે, આમાં તો જ્ઞાની નિષ્ફળ હોય છે, નિસ્વાર્થી હોય છે. તે સંતોષમાં મારો કઈ સ્વાર્થ નથી, માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો, તમે આત્માની શાંતિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો, તેથી સંસાર દ્રષ્ટિથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે, સંસારના દુઃખથી તમે છૂટી જશો, એવા પ્રકારનો સંભવ દેખીને એકદમ ક્લિયર એક્સપ્રેશન છે એમના વિચારોનો. તેથી સંસાર દ્રષ્ટિથી નિવર્તવાનો ભવિષ્યમાં તમને પ્રસંગ પ્રાપ્ત થશે એવા પ્રકારનો સંભવ દેખીને સ્વભાવે સહેજ સ્વભાવથી મને સંતોષ થાય છે. જ્ઞાનીઓનો સહેજ સ્વભાવ છે, એવું કોઈ જીવને થાય ત્યારે જ્ઞાનીને થોડું સારું લાગે. ઓળખેલા નહી, થોડો વિશ્વાસ આવેલો, થોડોક વિશ્વાસ આવેલો ઓળખાવત ને, તો એના પગ પકડી વિશ્વાસ આવે. અને બીજી બાજુ પછી રાજકારણમાં પડી ગયેલા ને એ બધો ઉડીને એની કિંમત રાજકારણની, એટલે એમાં ખૂંચી ગયા પાછા. ઓળખાણ થઈ હોય તો મૂકે નહીં, પછી નો મૂકી દીધેલા. શું કહે છે કે જે સંસાર ક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે, એવા પ્રકારનો સંભવ દેખી સહજ સ્વભાવે સંતોષ થયો છે. કોઈ સ્વાર્થના કારણે સંતોષ થયો નથી. સ્વાર્થ એટલે શું? કે તમે મને મારા ફોલોઅર્સ થશો, કે મને ફોલો કરશો, કે તમે મારા અનુયાયી થશો, કે તમે મારા સત્સંગી થશો, તો મારે પણ કોઈ કાંઈ કામ હશે તો કામમાં આવી જશો, એ બધો સ્વાર્થ છે. એ કાંઈ નથી. તમારું આત્મકલ્યાણ થવાનો અવસર દેખીને મને સહેજે સારું લાગ્યું છે. એ જ વિનંતી છે આત્મ સ્વરૂપના પ્રણામ. રાજચંદ્રભાઈના પ્રણામ નથી લખાય, આત્મ સ્વરૂપના પ્રણામ. હું તો આત્મા છું, તમે આત્મા છો, સ્વતંત્ર છો, તમારું કલ્યાણ થાય તો અમને સારું લાગે, આથી વધારે અમારે કાંઈ લેવા દેવા.